જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાંથી પર્યાય અધિકાર આપણો ચાલુ છે, એ પર્યાય અધિકારમાં ગત અનેક ક્લાસથી આપણે પર્યાયના જે બે ભેદ છે, અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય, એના ઉપર આપણે અલગ અલગ એક્ઝામ્પલ્સ દ્વારા એને સમજીએ છીએ. આજે એક જરાક અલગ ટોપિક આપણો શરૂ થાય છે. આપણે ક્વેશ્ચન નંબર 293 ઉપર પહોંચ્યા હતા, પેજ 94, ક્વેશ્ચન 293. થોડુંક એક આપણે એકદમ બેઝિક વિચાર કરીને આગળ વધીએ. સૌથી પહેલા આ જે પ્રાથમિક બુક છે, જૈન સિદ્ધાંત પ્રવેશિકા કહો કે પ્રશ્નોત્તર માળા કહો, બરાબર, એનું બેઝિક ક્યાંથી શરૂ થાય છે? સૌથી ફર્સ્ટ ક્વેશ્ચન, વિશ્વ કોને કહે છે? વેરી ગુડ. વિશ્વ કોને કહે છે? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. દ્રવ્ય કોને કહે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. ગુણ કોને કહે છે? જે દ્રવ્યના પૂરા ભાગમાં અને એની સર્વ અવસ્થામાં રહે એને ગુણ કહે છે. અને પર્યાય કોને કહે છે? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહે છે. ઓકે, આ તો પરિભાષા આપણે જોઈ. એટલે પર્યાયનો મતલબ શું? પર્યાય એટલે દ્રવ્યની વર્તમાન અવસ્થા, બરાબર, દ્રવ્યની વર્તમાન અવસ્થા. હવે આપણે એવી જ એક અવસ્થાનું વિશેષ વર્ણન આપણે સમજવાની આજે કોશિશ કરીએ છીએ, અને એ અવસ્થા છે કેવલી ભગવાનનું કેવળ જ્ઞાન. આજનો આપણો વિષય છે કેવળ જ્ઞાન અને એને આજુબાજુ રિલેટેડ થતી અન્ય પર્યાયો. ઓકે, તો સૌથી પહેલા તો એ વિચાર કરીએ કે કેવળ જ્ઞાન એ કયા દ્રવ્યની કયા ગુણની પર્યાય છે? જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની પર્યાય એને કેવળ જ્ઞાન કહે છે, બરાબર. જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની પર્યાય એને કેવળ જ્ઞાન કહે છે. તો કઈ પર્યાય છે? અર્થ પર્યાય કે વ્યંજન પર્યાય? અર્થ પર્યાય. અર્થ પર્યાય. વ્યંજન પર્યાય તો આકારને કહે છે, આકારને વ્યંજન પર્યાય કહેવાય. અહીંયા જ્ઞાન ગુણની પર્યાય છે ને, એટલે અર્થ પર્યાય. સ્વભાવ પર્યાય છે કે વિભાવ? સ્વભાવ પર્યાય. કેમ કે કેવલી ભગવાન હવે ભગવાન થઈ ગયા છે, એટલે એમને જ્ઞાનનું પ્યોર ફોર્મ પ્રગટ થયું છે. ઓકે, આગળ મને તમને કેવલ જ્ઞાનનું એક ફિલિંગ અપાવડાવવું છે, એટલે આઈ એમ ગોઈંગ ટુ ટેલ યુ અ સિચ્યુએશન અને એને ઇમેજિન કરજો. વેન વી વર ઇન સ્કૂલ, તો સ્કૂલમાં આપણે મેથ ભણતા હોય ને, તો અમુક પ્રોબ્લેમ્સ આર વેરી ડિફિકલ્ટ, રાઈટ, અને આપણાથી સોલ્વ ન થતા હોય. તો એઝ અ કિડ વોટ વી વુડ ડુ, બહુ વિચાર કરીએ, થોડું સોલ્વ કરવાનું ટ્રાય કરીએ, આમ તેમ કરીએ, પણ તો પણ સોલ્વ નથી થતા. પછી મમ્મી શું કહે? બેટા હવે રાત થઈ ગઈ, હવે સુઈ જા, કાલે સવારના કરજે. એટલે આપણે શું કરીએ? તે સુઈ જઈએ અને ઊંઘમાં પણ એનો વિચાર કરતા હોય, અને ઊંઘમાં વિચાર કરતા કરતા ઘણી વાર એવું થાય ને કે આપણને એનું સોલ્યુશન સ્ટ્રાઇક થઈ જાય, અને સવારના ઉઠી એને કરવા બેસે તો ફટાકથી થાય. એવું થાય છે કે નહીં? ઓકે, તો એટલે આ સિચ્યુએશનમાં થયું શું? સોલ્યુશન ક્યાંથી આવ્યું? મેઇન તો મારો પ્રશ્ન એ છે, સોલ્યુશન ક્યાંથી આવે છે? એ જ્ઞાનમાં જે વિચાર થાય છે, એ વિચારમાંથી સોલ્યુશન અંદરથી સ્ટ્રાઇક થાય છે. આ સિચ્યુએશનમાં શું બને છે? કોઈ જીવ પોતાના આત્માનો અનુભવ કરી લે, એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લે, પછી જ્યારે એ મુનિ બને અને પોતાના આત્મામાં જ લીન થઈ જાય, તો એ આત્મામાં લીન થતા થતા એમને આખા વિશ્વનું બધું જ્ઞાન અંદરથી જ પ્રગટ થાય છે. જેવી રીતના આપણા જીનવાણી, આજે જીનવાણી કહેવાય ને, એનું ઓરિજિનલ સોર્સ આપણે જોઈએ તો ઓરિજિનલ સોર્સ શું કહેવાય, કોઈને ખબર છે? આ બધી બુક્સ જે આપણી હાથમાં છે ને, આ સમય સારાદિ શાસ્ત્ર છે, એ બધા શાસ્ત્રનો ઓરિજિનલ સોર્સ શું કહેવાય? ષટ્ખંડાગમ જે શાસ્ત્ર છે, સમય સારાદિ જે મૂળ શાસ્ત્ર લખાયેલા છે, એનું ઓરિજિનલ સોર્સ શું છે? કેવલી ભગવાનનું જ્ઞાન. એ બરાબર, કેવલી ભગવાનનું જ્ઞાનથી દિવ્ય ધ્વનિ, દિવ્ય ધ્વનિથી ગણધર ભગવાને ગ્રાસ કરેલું જ્ઞાન, અને એમણે રચેલા 12 અંગ અને 14 પૂર્વ. સૌથી ફર્સ્ટ જે કઈક રચના થઈ હોય તો એને કહેવાય 12 અંગ અને 14 પૂર્વ. ઓકે, હું આવું છું ત્યાં, એ પોઈન્ટ રાખજો. તો કોઈ પણ જીવ પોતાના આત્મામાં જયારે લીન થઈ જાય, એને અંદરથી જ બધું જ્ઞાન પ્રગટ થઈ જાય અને એને લોકાલોક જણાય છે, એવી અવસ્થાને કેવળ જ્ઞાન કહેવાય. આપણને એમ થોડુંક ક્યારેક અજુગતું ફીલ થાય, ઇફ યુ આર રિયલી થિંકિંગ અબાઉટ ઇટ, સો વી ફીલ ઇટ વેરી વિયર્ડ કે એવું કેવી રીતના પોસિબલ હોય છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ કે આ બુક જે છે, સપોઝ આ બુક હું વાંચું છું અને વાંચીને હું તમને કહું પરિભાષા યાદ કરો, તો ગમે તેટલી તમે મગ કરો ને તો એ યાદ ન રહે, અને બહુ મહેનત કર્યા પછી કદાચ 50% આપણને યાદ રહી જાય, અને આત્મામાં લીન થાવ, બીજું કઈ ન કરો અને આ બધું યાદ થઈ જાય. હાઉ ઇઝ ઇટ પોસિબલ? થોડું વિચિત્ર ન લાગે? લાગે કે નહીં થોડું વિચિત્ર? હા, થોડું વિચિત્ર લાગે કે નહીં? બોલો, તમને થોડું વિયર્ડ લાગે કે નહીં? જો વિયર્ડ લાગે તો એનો મતલબ કે આપણે રાઈટ વિચાર કરીએ છીએ. ખ્યાલ આવે છે કે નહીં? સી, આ જ્ઞાનની એવી જ વ્યવસ્થા છે, આ જ્ઞાનની એવી જ વ્યવસ્થા છે કે આપણને જ્ઞાન બહારથી આવતું નથી. જ્ઞાન બહારથી આવતું નથી, નહીં તો સપોઝ જ્ઞાન જો બહારથી આવતું હોય તો ઓલ ઓફ અસ આર સિટિંગ હિયર, ધેર ઇઝ 1% ટીચિંગ, એવરી વન શુડ ગ્રાસ્પ ઇક્વલી વેલ, રાઈટ? પણ એવું થતું નથી. સમ પીપલ ગ્રાસ્પ મોર, સમ પીપલ ગ્રાસ્પ લેસ, સમ પીપલ મે હેવ લેંગ્વેજ બેરિયર અને સમ પીપલ મે હેવ ગ્રાસ્પિંગ પાવર બેરિયર, અને એને કારણે કોઈકને વધારે જણાય, કોઈકને ઓછું જણાય. આ તો આપણે બધા માનીએ છીએ કે નહીં? માનીએ છીએ કે નહીં? સિમિલરલી આપણા જ્ઞાનની કેપેબિલિટી હિસાબે આપણને ગ્રાસ્પિંગ થાય છે. દેટ યુ અગ્રી? એવરીબડી અગ્રીઝ ટુ દેટ? સો ધ કી ક્વેશ્ચન ઇઝ કે જ્ઞાનની કેપેબિલિટી કેવી રીતના વધે. ધ ક્વેશ્ચન ઇઝ નોટ કે તમને કેવી રીતના વધારે ફેસ ટાઈમ મળે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, દેટ માય સોલ્યુશન. તમે સોલ્યુશન પહેલા જ કહી દીધું, સમજાય છે? મારો પોઈન્ટ શું છે કે વધારે શાસ્ત્ર વાંચવાથી વધારે યાદ રહેશે એવું નથી. વધારે બુક સાથે તમને ફેસ ટાઈમ મળે તો તમને વધારે ગ્રાસ્પ થાય છે એવું નથી. જેને એમાં ઇન્ટરેસ્ટ વધારે હોય એને એક વાર વાંચવામાં બધું યાદ રહી જાય. જેવી રીતના આપણે જ સેમ પર્સન રીડિંગ અ સાયન્સ બુક અને રીડિંગ અ નોવેલ ઓર રીડિંગ સમ હિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ વોટ એવર હી લાઈક્સ, તો દેર ઇઝ અ ડિફરન્સ ઇન ગ્રાસ્પિંગ ને? કે એક વસ્તુમાં તમારું ગ્રાસ્પિંગ ઓછું છે, એક વસ્તુમાં વધારે છે. અને બાય ગ્રાસ્પિંગ આઈ એમ જસ્ટ યુઝિંગ અ કોલોક્વિયલ વર્ડ, પણ ગ્રાસ્પિંગ એટલે આપણને સમજણ, આપણને જ્ઞાન થવું, એ વસ્તુ. ખ્યાલ આવે છે કે નહીં બધાને? ખ્યાલ આવે ને? સિમિલરલી હવે કેવલી ભગવાનને, કેવલી ભગવાન થયા એની પહેલા જ્યાં મુનિરાજ પોતાના આત્મામાં લીન થાય છે, તો એને જ્ઞાન અંદરથી પ્રગટ થતા થતા એ કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. મારે તમને એ બાબત માટે કન્વિન્સ કરવા છે બિફોર વી ગો ફર્ધર કે જ્ઞાન અંદરથી આવે છે. એના માટે આઈ એમ ગોઈંગ ટુ સે અનધર ફેક્ચ્યુઅલ આપણા શાસ્ત્રનું સ્ટેટમેન્ટ. તમે કોઈ સાંભળ્યું હશે ને, શ્રેણી હોય ને, શપક શ્રેણી ને ઉપશમ શ્રેણી, સાંભળ્યું? તો જે શ્રેણીમાં ચડવા વાળા મુનિરાજ હોય ને, એ નિયમથી 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાતા હોય. હવે એ શું છે આપણે આવીએ છે, પણ બેઝિકલી એ નિયમથી એ બધું જ શાસ્ત્ર ભણેલા હોય. હવે સપોઝ આપણે ભરત ચક્રવર્તીનું એક્ઝામ્પલ લઈએ. ભરત ચક્રવર્તી ની સ્ટોરી સાંભળી છે કોઈએ? નહીં, કોઈએ નહીં. ઓકે, એક ચક્રવર્તી હતા, એનું નામ હતું ભરત ચક્રવર્તી. તો હિઝ લાઈફ વોઝ વેરી વેરી લોંગ. આખી લાઈફમાં એ એકદમ ભોગમાં એકદમ શાંતિથી આખું જીવન જીવ્યા. આખું છ ખંડ એમના કંટ્રોલની અંદર હતા, એટલે એમને ચક્રવર્તી કહેવાતા. પણ એ ઘરમાં પણ બહુ વૈરાગી જીવ હતા. તો જયારે એમણે દીક્ષા લીધી, તો હજી દીક્ષા લીધી પહેલી વાર આત્મામાં લીન થયા, અંતર્મુહૂર્તમાં કેવલ જ્ઞાન. અંતર્મુહૂર્ત એટલે વિધિન અ ફ્રેક્શન ઓફ અ સેકન્ડ કેવલ જ્ઞાન સીધું. તો માય ક્વેશ્ચન ઇઝ, એમણે ક્યારે શાસ્ત્ર વાંચ્યા? બધા ખ્યાલ આવે છે કે નહીં? અને એમણે શાસ્ત્ર વાંચ્યા નથી તો જ્ઞાન એમને ક્યાંથી આવ્યું? ઓકે, જયારે રાજા હતા ત્યારે એમણે અમુક શાસ્ત્ર વાંચ્યા હશે. જેવી રીતે આપણે વાંચીએ છીએ, તો ગમે તેટલું વાંચીએ તો આપણને બધું યાદ રહી જાય? નથી રહેતું. સિમિલરલી એમને પણ નહીં રહ્યું હોય. પણ માય પોઈન્ટ ઇઝ કે જેમ કોઈ પણ મુનિરાજ પોતાના આત્મામાં લીન થાય છે, એ જ્ઞાનની વિશુદ્ધિ થતા, જેમ જેમ આત્મામાં લીન થઈને આગળ વધે છે, એ જ્ઞાનની વિશુદ્ધિ થતા બધું જ્ઞાન અંદરથી ઓટોમેટિકલી પ્રગટે, અને ઓટોમેટિકલી પ્રગટીને કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવે છે? સો નાવ આઈ હેવ ગિવન યુ સેવરલ એક્ઝામ્પલ. ઇન અવર ડેઈલી ફિનોમિનન આપણે બહુ એવું નોટિસ નથી કરતા, કેમ કે આપણા જ્ઞાનની એટલી વિશુદ્ધિ ક્યારે થતી જ નથી. બાય ડુઈંગ આપણા જે એક્સટર્નલી ઓરિએન્ટેડ પ્રોસેસીસ બધા છે, એમાં આપણને કઈ જ્ઞાનની એટલી ક્લેરિટી થતી નથી. એટલે આપણને એવું અંદરથી કઈ પ્રગટ થતું એવું ફીલ થતું નથી. ખ્યાલ આવે છે કે નહીં? પણ જયારે જીવ પોતાના આત્મામાં લીન થાય અને એને જે જ્ઞાનની વિશુદ્ધિ થાય છે, તો એમાંથી એને બધું જ્ઞાન સહજ જ પ્રગટે. આ ખ્યાલ આવે છે બધાને? તો જ્યાં જ્ઞાન સહજ પ્રગટે છે, તો હવે જ્યાં કેવલી થયા, હવે જ્યાં એમને કેવલ જ્ઞાન પ્રગટ થયું, તો હવે જ્ઞાનમાં કોઈ દોષ જ રહ્યા નહીં ને. હવે જ્ઞાનમાં કોઈ દોષ જ રહ્યા નહીં, તો જેટલું પણ વસ્તુ જાણવા લાયક છે એ બધી જ વસ્તુ એમને જણાય છે. જેટલી પણ વસ્તુ જાણવા લાયક છે એ બધી જ વસ્તુ એમને જણાય છે. ઓકે, હવે આપણે એક સામાન્ય ગુણ ભણ્યા હતા, પ્રમેયત્વ ગુણ. યાદ છે પ્રમેયત્વ ગુણ કોને કહેવાય? જે શક્તિને કારણે દરેક પદાર્થ કોઈ ના કોઈ જ્ઞાનનો વિષય બને એને પ્રમેયત્વ ગુણ કહે છે. એટલે એવરી સબસ્ટન્સ હેવ ધેટ કેપેબિલિટી કે કોઈ તો એને જાણી શકે. એવરી સબસ્ટન્સ હેવ ધ કેપેબિલિટી કે કોઈ તો એને જાણી શકે. અને નાવ કેવલી ભગવાન હેઝ અ કેપેબિલિટી કે એવરી સબસ્ટન્સ વિચ હેઝ અ કેપેબિલિટી કે જેને જાણી શકાય કે એને જાણે. ખ્યાલ આવ્યો? વાઇસ વર્સા રિલેશનશીપ. તો હવે કેવલી ભગવાન બધું જ જાણે છે, બધું જાણે છે. એટલે એમને એમ કહેવાય કે લોકાલોક એમને ઝલકે છે. જો આપણે હા ત્રણ લોકનું બધું જ જ્ઞાન છે. જો તમે આવી જાઓ, વી વિલ સ્ટાર્ટ ફ્રોમ ક્વેશ્ચન 294. આપણે 293 થી શરૂ કરવાનું છે, પણ વી વિલ કમ ટુ ધેટ. ક્વેશ્ચન 294, સર્વજ્ઞ ભગવાનના કેવળ જ્ઞાનનો વિષય શું છે? હવે પેજ નંબર 96, ક્વેશ્ચન 294. હવે લેટ મી અગેન રિમાઇન્ડ યુ, કેવળ જ્ઞાન એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પર્યાય છે. જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની એક સમયનું વર્તમાન શુદ્ધ પર્યાય, એની વર્તમાન અવસ્થા, એને કેવળ જ્ઞાન કહેવાય છે. એટલે કે જ્ઞાનમાં કેવી રીતના, ફોર એક્ઝામ્પલ, આપણે નાનપણથી વેન વી ગ્રો અપ, તો આપણા જ્ઞાનની પર્યાયો બદલાય છે ને. તો જયારે આપણે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં હતા, તો આપણું જ્ઞાન કેટલું હતું? ફિફ્થ સ્ટાન્ડર્ડ જેટલું, રાઈટ? વેન વી ગ્રો અપ વી બીકેમ એન્જિનિયર, ડોક્ટર, વોટ એવર ડિગ્રી હોલ્ડર. આપણું જ્ઞાન કેટલું થયું? એ ડિગ્રી હોલ્ડર જેટલું. ઇફ વી ફર્ધર સ્ટડીડ ઓર વેન વી હેડ લાઈફ એક્સપિરિયન્સીસ, તો આપણું જ્ઞાન એ પ્રમાણે ગ્રો થયું. એઝ વી ગ્રો ઓલ્ડર, અને આપણને સપોઝ કોઈ મેન્ટલ ડિઝીઝીસ કે કંઈ થવા લાગ્યું, તો આપણું જ્ઞાન ડિટિરિયોરેટ થવા લાગ્યું, રાઈટ? તો આપણું જ્ઞાન કેવું થયું? started shrinking. અને ઓલું હોય ને ઓલી ડિઝીઝ કે ભૂલી જાય બધું, અલ્ઝાઇમર. સપોઝ કોઈને અલ્ઝાઇમર થઈ જાય તો બાય ધી એન્ડ એમનું જ્ઞાન કેવું છે? ઇટ ઇઝ ઓલમોસ્ટ બેક ટુ ધેટ ઓરિજિનલ, કે જયારે વેન ધે સ્ટાર્ટેડ, કે હવે કઈ યાદ નથી. તો આ બધું શું છે? જ્ઞાનની પર્યાયમાં ચેન્જીસ થાય, રાઈટ? ખ્યાલ આવે છે ને? જીવ દ્રવ્યના જ્ઞાન ગુણની વર્તમાન અવસ્થામાં એ ગ્રાફમાં અપ એન્ડ ડાઉન દેખાય છે. હવે કેવલી ભગવાનનું જ્ઞાન કેવું છે? કે એ ગ્રાફ હવે એકદમ મેક્સિમા સુધી પહોંચી ગયો અને નાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ સ્ટે સ્ટેડી. તો જયારે સ્ટેડી રહે છે તો દરેક સમયની કેવલ જ્ઞાનની પર્યાયમાં એટલું ને એટલું જ જણાય છે, એટલે કે લોકાલોક બધું જ જણાય છે, રાઈટ? એન્ડ દે આર સ્ટીલ ડિફરન્ટ પર્યાય, એ હજી પણ અલગ અલગ પર્યાય છે. એનું ભાવ વાંચન આપણે થોડીક વારમાં સમજશું, જો આપણે અહીંયાથી વાંચીએ. પહેલા સર્વજ્ઞ ભગવાનનો કેવલ જ્ઞાનનો વિષય શું છે? હવે અલગ અલગ શાસ્ત્રના રેફરન્સ આમાં આવ્યા છે ટુ ડેમોન્સ્ટ્રેટ કે આ કેવલ જ્ઞાન એક એવી સત્તા છે, એવી એન્ટિટી છે, ઓર એવું એક્ઝિસ્ટન્સ છે જેને આપણા બધા જ શાસ્ત્ર માને છે. કેમ કે આ એવી ફંડામેન્ટલ વસ્તુ છે કે જો તમે આવું જ્ઞાનની સર્વજ્ઞતાને ન માનો તો પછી આખા જૈન ધર્મને માનતા નથી. આખા જૈન ધર્મમાં ઘણી બધી વસ્તુ એવી સૂક્ષ્મ કીધી છે, જેવી રીતના બટેટામાં અનંત જીવો છે, એટલે આપણે ના ખાવા જોઈએ. તો આપણું આખું જે આચરણ છે એ બધું એને રિલેટેડ છે. હવે જો સપોઝ આપણે ફંડામેન્ટલ બિલીફને જ ક્વેશ્ચન કરી દઈએ કે કોઈ જીવ એવો હોય જ ન શકે જેને બધું જણાય, ધેન વી ક્વેશ્ચન એવરીથિંગ. ખ્યાલમાં આવે છે કે નહીં? એટલે પહેલા ફંડામેન્ટલ વસ્તુ પર કોન્ફિડન્સ આવવો જોઈએ, તો બાકી બધી વસ્તુ પર કોન્ફિડન્સ આવે. એટલે એને પ્રૂવ કરવા માટે અહીંયા શાસ્ત્રના રેફરન્સીસ આપે છે. જો સર્વ દ્રવ્ય પર્યાયેષુ કેવલસ્ય, આ મોક્ષ શાસ્ત્ર એટલે કે તત્વાદ સૂત્રમાંથી લીધું છે. કેવલ જ્ઞાનનો વિષય કેવો છે? કેવલ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો. કેવલ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો એના ગુણો સહિત અને તેમના સર્વ પર્યાયો છે. અર્થાત કેવલ જ્ઞાન એક સાથે સર્વ પદાર્થને અને તેના સર્વ ગુણો અને પર્યાયોને જાણે છે. જો પેલા આને સમજીએ, કેમ કે ધીસ ઇઝ અ વેરી લોડેડ સ્ટેટમેન્ટ. હા, આઈ એમ કમિંગ ટુ ધેટ. એ વેન આઈ એમ એક્સપ્લેનિંગ હિમ, આપણે 12-14 પર એક્શન વેલકમ. પેલા આ સ્ટેટમેન્ટ જે આપણે વાંચ્યું એને સમજીએ કે કેવલ જ્ઞાન સર્વ દ્રવ્ય અને પર્યાયોને જાણે છે, એના ગુણો સહિત, ગુણો સહિત એના પર્યાયોને જાણે. સૌથી પહેલા વિશ્વ કોને કહે છે? આપણે જોયું કે છ દ્રવ્યના સમૂહને વિશ્વ. છ દ્રવ્ય તો કોઈ પણ છ એન્ટિટી જમા કરી લો અને વિશ્વ થઈ ગયું. એવી રીતના તો હા, એ છ જાતના દ્રવ્યના સમૂહને વિશ્વ કહે છે. તો એકચ્યુઅલી વિશ્વમાં કેટલા દ્રવ્ય છે? અનંત અનંત દ્રવ્ય છે. અનંત એટલે ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટથી આગળ ઇન્ફાઇનાઇટ જે હોય એટલા સબસ્ટન્સીસ વિશ્વમાં છે. આપણે સાયન્સમાં ભણીએ ને કે પીરિયોડિક ટેબલ છે, તો એમાં હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, કોપર, આયર્ન એક્સેટ્રા એક્સેટ્રા. તો આપણે શું કહીએ કે વિશ્વમાં કેટલા એલિમેન્ટ્સ છે? તો 101-110 જેટલા પણ હોય એટલા વિશ્વમાં એલિમેન્ટ, રાઈટ? સો સાયન્ટિસ્ટ બિલીવ કે આ વિશ્વમાં જેટલી પણ વસ્તુ છે એ બધું એ પીરિયોડિક ટેબલના સબસ્ટન્સીસથી બનેલી છે. બરાબર છે? બરાબર છે? જૈનિઝમ કહે છે કે એ બધું ખાલી એક કેટેગરીમાં નાખો જેને પૂતગલ કહેવાય છે. એના સિવાય જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ સત્તાઓ બીજી છે જે આપણા ઓલા સાયન્સમાં આવતી નથી. પણ જૈન ધર્મ શું કહે છે કે આ છ સત્તાઓ મળીને આખું વિશ્વ બને છે. હવે આખા વિશ્વમાં જીવ કેટલા? તો અનંત. પૂતગલ કેટલા? તો જેટલા જીવ છે એના કરતા પણ અનંત ગણા અનંત પૂતગલ. ધર્મ, અધર્મ, આકાશ એ એક એક બધા એક એક, અને કાળ અસંખ્યાત કાળાનું છે. તો આટલી બધી સંખ્યા મળીને આખું વિશ્વ બને. વિશ્વ એટલે કે આ યુનિવર્સમાં જેટલી પણ સત્તાઓ છે બધાનું કમ્બાઈન, બધાનું ક્યુમ્યુલેટર. અને કેવલ જ્ઞાન કોને કહેવાય? કે વિશ્વમાં રહેલા બધા જ પદાર્થોને એના ગુણો સહિત એની ભૂત વર્તમાન ભવિષ્યની બધી જ પર્યાયોને જાણે. પરિભાષા તો બે ત્રણ લાઈનમાં આવી જાય ને, હવે એનો વિચાર તમે કરવા જાઓ તો ધીસ ઇઝ સો મચ ઇમેન્સ મીનિંગ અને ડેપ્થ. ઇમેજિન કરો કે આની પહેલા આપણે કોઈ બીજા ગતિમાં હતા, અને બીજી ગતિમાં સપોઝ હું દેવ ગતિમાં હતો કે નરક ગતિમાં હતો, આઈ એમ ટેકિંગ ધ ટુ, એ ગતિમાં આપણા આયુષ્ય તો અસંખ્યાત વર્ષોના છે. લાસ્ટ ટાઈમ આઈ સ્ટેડ હિયર ઓર સમવેર એલ્સ, આઈ ડોન્ટ નો. કે સપોઝ આપણે પહેલા સ્વર્ગમાં હોઈએ ને તો આપણું આયુષ્ય ઇઝ 10,000 વર્ષ એ ભવનત્રિકનું 10,000 વર્ષથી એક સાગર, અને વૈમાનિક દેવનું આઈ થિંક 1-2 સાગર, અને નરકનું આઈ થિંક 10,000 વર્ષથી 1 સાગર, વોટએવર જે પણ આયુષ્ય છે. એમ સમજો આપણું આયુષ્ય એક સાગરનું હતું. હવે એક સાગર કેટલું મોટું છે એનું ઇમેજિનેશન જો આપણને આવે તો આપણને કેવલ જ્ઞાનનું મહિમા આવે ને. કે પેલા સાગર કેટલું મોટું છે એ તો સમજવું પડશે. ઓકે, હવે આપણે જે સાયન્સમાં ઓલું બિગ બેંગ થિયરી ને બધું કહીએ છે ને, તો દે સે કે અર્થ ઇઝ સમ 300 બિલિયન યર્સ ઓલ્ડ. 300 બિલિયન ને તમે લખવા જાઓ ને તો ઇટ ઇઝ અબાઉટ 10 ડિજિટ નંબર, ઇફ આઈ એમ નોટ રોંગ, મે બી 11-12 ડિજિટ, વોટ એવર. આપણે સાગર ને કાઉન્ટ કરવું હોય ને તો શરૂઆત આપણે 46 ડિજિટ નંબર થી કરીએ. ડિજિટ એટલે ઇટ્સ નોટ 1 અને 2, એમ એટલે નોટ 46, ઇટ ઇઝ 1 1 1 1 1 1 1, એમ કરીને 46 ડિજિટ લખો. તો 8, 9 ડિજિટ, 10 ડિજિટ અને 46 ડિજિટમાં કેટલો ડિફરન્સ? સમજાય છે કે નહીં? ઓકે, તો આટલું શરૂ કરીએ એ તો આપણું જો વ્યવહાર પલ્ય થાય, પછી જેને ખ્યાલ હશે ને ખ્યાલ ચાલુ, એક બોલો એક યોજન મોટો ખાડો ખોદો, પછી એક યોજન ઊંડો ખાડો ખોદો, એમાં ઓલા ઘેટાના વાળ ભરો, દબાવીને ભરો, 100 યર્સમાં એક કાઢો, એટલે એ બધો ખાડો પૂરો થાય ત્યારે 48 ડિજિટ નંબર બને. એમાં વાળ જેટલા આવે 46 ડિજિટ નંબર જેટલા વાળ આવે, અને 100 યર્સમાં એક કાઢો એટલે 48 ડિજિટ યર્સમાં પતી જાય, એટલા ટાઈમને તો વ્યવહાર ચાલ્યો કહેવાય. પછી હવે એનાથી આગળ કાઉન્ટિંગ કરવું બહુ અઘરું છે, એટલે એમ કહેવાય કે હવે તમે આજે અસંખ્યાત વર્ષ લો, આ તો ખાલી 48 ડિજિટ થયા પણ અસંખ્યાત વર્ષ લો. હવે કોઈ એક જગ્યાએ એમ કે સાંભળેલું છે, ઓવરહર્ડ, આઈ એમ નોટ શ્યોર ઇફ ઇટ ઇઝ ટ્રુ ઓર નોટ, 150 ડિજિટ નંબર લખો ને તો ત્યારથી એના પછી અસંખ્યાત શરૂ થાય છે. તો સમજો કે એટલો મોટો તમે નંબર લો અને એ યર્સ ને તમે સમયમાં કન્વર્ટ કરો અને પછી આ નંબર સાથે મલ્ટીપ્લાય કરો, એટલે તમે વ્યવહાર પલ્યથી ઉદ્ધાર પલ્યમાં જાઓ. પછી ત્યાંથી એવું જ કરો એટલે અધ્ધા પલ્યમાં જાઓ, અને એવું એના 10 કોડા કોડી અધ્ધા પલ્ય એટલે એક સાગર. આઈ નો યુ ડિન્ટ અન્ડરસ્ટેન્ડ, બટ ધેટ્સ ઓકે. ધ પર્પઝ ઇઝ નોટ ટુ મેક યુ અન્ડરસ્ટેન્ડ, ધ પર્પઝ ઇઝ ટુ મેક યુ ફીલ કે એક સાગર કેટલું મોટું છે. ખ્યાલ આવે છે? ઓકે, હવે આપણા કેટલા તીર્થંકર આપણે માનીએ છીએ? 24 તીર્થંકર, બરાબર. 24 તીર્થંકર માં આદિનાથ ભગવાન ક્યારે થઈ ગયા? આપણે પહેલા આ જ ક્લાસમાં વાત કરી છે, આઈ રિમેમ્બર ધેટ. ક્યારે થઈ ગયા? કેટલા ટાઈમ પહેલા? આજથી. અચ્છા, મહાવીર ભગવાન કેટલા ટાઈમ પહેલા થઈ ગયા? 2600 વર્ષ, એ બધાને ખ્યાલ. પછી પાર્શ્વનાથ ભગવાન 2600 પ્લસ સમથિંગ, આઈ થિંક ઇટ ઇઝ સમ 3000 યર્સ છે. નેમિનાથ ભગવાન 5000 નહીં, ધેન ઇટ વિલ ગો ઇન સમ 80,000 ઓર સમ યર્સ. ગેપ બહુ વધે છે આગળ જઈને, તો એમ આગળ જતા જાઓ. તો આદિનાથ ભગવાન આજથી કેટલા વર્ષ પહેલા થઈ ગયા? 1 કોડા કોડી સાગર, 1 કરોડ ઇન્ટુ 1 કરોડ સાગર એટલા યર્સ. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે એટલે વી બિલીવ ઇન ટાઈમ ફ્રેમ વિચ ઇઝ મચ મચ બિગર ધેન સાયન્સ. ધેટ વોટ આઈ વોન્ટેડ ટુ કન્વે. અને ઇટ ઇઝ રિટન એવરીવેર ઇન અવર શાસ્ત્ર કે આપણે 24 તીર્થંકરને માનીએ છીએ, રાઈટ? સો ઇટ ઇઝ યુબિક્વિટસલી નોન કે આપણે આટલા લોંગ ટાઈમને માનીએ છીએ. ઇટ ઇઝ જસ્ટ કે વી જસ્ટ ડોન્ટ હેવ ઇનફ ડેપ્થ ટુ અન્ડરસ્ટેન્ડ કે જૈનિઝમ ઇઝ મચ મચ ઓલ્ડર. ઓકે, કમિંગ બેક, તો આપણું દેવગતિનું આયુષ્ય બિફોર ધીસ ભાવ વોઝ વન સાગર. વન સાગર એટલે કેટલો લાંબો ટાઈમ થયો, ખ્યાલ આવે છે કે નહીં? હવે સપોઝ તમને આ ભાવમાં આપણું જે આયુષ્ય છે, લેટ્સ સે 100 યર્સ, એની બદલે લેટ્સ સે આઈ વિલ મેક ઇટ 1000 યર્સ, કે તમને કઈક ઓલું સ્પેશિયલ વરદાન મળ્યું અને હવે તમારું આયુષ્ય 1000 વર્ષનું છે, તો તમે શું કરશો 1000 વર્ષમાં? શું કરો 1000 વર્ષમાં? સમજો 1000 વર્ષમાં આપણું ભણવા કરવાનું બધું પતી ગયું 100 યર્સમાં, અને બાકી આપણે 900 યર્સ પડ્યા છે. અને સમજો તમે ઓલ્ડ થશો ઓનલી આફ્ટર 950 યર્સ, તો ઓનલી લાસ્ટ 50 યર્સ યુઆર ઓલ્ડ. ધ રિમેનિંગ 850 યર્સ યુઆર ગોઈંગ ટુ બી યંગ લાઈક એઝ ઇટ ઇઝ. તો શું કરશો આટલા ટાઈમમાં? હા બોલો, વાઇઝ ઇમેજિનેશન તો લગાવો. શું કરશો 850 યર્સ યંગ યુથમાં? એન્જોય. વેરી ગુડ, ધેટ્સ ધી આન્સર આઈ વોન્ટેડ. આપણે જેટલું અત્યારના જે પ્રકારનું જીવન આપણે 30-50 યર્સમાં જીવીએ છીએ ને, આપણે 850 યર્સમાં પણ એવું જ જીવન. ખ્યાલ આવે છે ને? એ જ ખાવા પીવાનું, એ જ કંઈક તો ફરવા જવાનું, એ જ આપણે કંઈક તો મૂવી જોવાનું, એ જ મંદિરના દર્શન કરવાના, એ જ પ્રવચન આદિ સાંભળવાનું, બધી જ એક્ટિવિટી આપણી યથાવત એમને એમ ચાલે, બરાબર? હવે દેવગતિમાં 1 સાગરનું આયુષ્ય હોય તો ત્યાં શું કરીએ? 1 સાગર ઇઝ સચ અ લોંગ ટાઈમ ને, અને તમારું બાળપણ ઇઝ અંતર્મુહૂર્ત, અને ઓલ્ડ એજ ઇઝ 6 મંથ. ખ્યાલ આવે છે કે નહીં? આપણું બાળપણ તો મેં તો બી 100 યર્સ કાઢી નાખે, ત્યાં તો અંતર્મુહૂર્તમાં યુ આર યંગ વિથ ઓલ ધ નોલેજ, વોટ એવર યુ નીડ, વોટ એવર યુ આર કેપેબલ ઓફ, એ ભૂમિકામાં. તો બાકીના એટલા અસંખ્યાત વર્ષો તમે યુથમાં છો, શું કરશો? એ જ નૃત્ય ગાન. ખ્યાલ આવે છે કે નહીં? હવે ત્યાં તો ટીવી નથી એટલે ત્યાં મૂવીઝ નથી, તો શું કરવું? તો નૃત્ય ગાન ચાલુ છે. એ જ ફરવા જવું. અહીંયા જેવી રીતના ફરવા જઈએ ને, અહીંથી કાશ્મીર ગયા, લેહ લડાખ ગયા, અહીંયા ત્યાં ગયા, ત્યાંથી થોડું ડિસ્ટન્સ વધી જાય છે બસ, બીજું કાંઈ ફરક નથી. કે તમે અહીંયાથી બસ નંદીશ્વર દીપ ગયા, અહીંયાથી મેરુ પર્વત આદિ ગયા. ખ્યાલ આવે છે કે નહીં? અને એ વર્ણન તો આપણા શાસ્ત્રમાં છે, કેમ કે ત્યાં મંદિરો આદિ છે. હવે કોઈને ક્યુરિયોસિટી ન થાય બાકીના વચ્ચેના દ્વીપમાં શું છે જરા જોઈને તો આવું. તો અહીંયા જાય, ત્યાં જાય, ત્યાં જાય, બસ આખું અસંખ્યાત વર્ષોનું જીવન આપણે આવી રીતના ટાઈમ પાસ કર્યો. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે, હવે એ અસંખ્યાત વર્ષ પહેલા પણ આપણે ક્યાંક તો હતું કે નહીં? તો સમજો તિર્યંશમાં હતા, તો ત્યારે કયા જંગલમાં કઈ જાતનું પ્રાણી હતા, શું ખાતા હતા, શું પીતા હતા, એનું આખું વર્ણન. હવે એની પહેલા ક્યાંક તો હતું કે નહીં? એની પહેલા આપણે નરકવાદીમાં હતા. હવે એ નરકનું એ પાછું આયુષ્ય એ લાંબુ લાંબુ લાંબુ. ખ્યાલ આવે છે ને? મનુષ્ય અને તિર્યંશના આયુષ્ય નાના નાના, તો એમાં પણ ભોગભૂમિમાં ગયા તો મોટું આયુષ્ય. માય પોઈન્ટ ઇઝ કે આપણું તમે બેક ટ્રેસ કરો તો એક ભાવ બીજો ભાવ, આપણે 5 ભાવ બી ગણવા હોય ને તો ટાઈમ ફ્રેમ કેટલો નીકળી જાય એનું ઇમેજિનેશન કરો. ખ્યાલ આવે છે કે નહીં? આપણને શું લાગે છે કે આપણે હમણાં મનુષ્ય થયા, આપણે થોડો ઘણો સ્વાધ્યાય આદિ કર્યો, હવે કંઈક પુણ્ય અહીંયાથી લઈને જશું તો દેવગતિમાં જશું, પછી ત્યાં સમોસરણ આદિમાં જશું, ત્યાં ધર્મ કરશું, પછી ક્યારેક તો મનુષ્ય થશું અને પછી બસ મોક્ષ વયા જશું, વિદેહ ક્ષેત્ર આદિમાં જશું ને મોક્ષ વયા જશું. પણ ટાઈમ ફ્રેમ કેટલા લાંબા છે એનું ઇમેજિનેશન કરો, કે જેટલા ટાઈમનું આપણું સાયન્સનું ઇમેજિનેશન છે ને, અર્થ ઇવોલ્વ થઈને આમ થઈને તેમ થઈને એટલી વારમાં તો આપણે ત્યાં ખાલી અહીંયા ત્યાં ફરવા કરવામાં જ નીકળી જાય. ખ્યાલ આવે છે કે નહીં? તમે અમુક બીજી ફિલોસોફીમાં જુઓ ને તો એમાં એમ જ આવે કે આ તમારું કર્મભૂમિ છે, તમારે કર્મ કરવાના છે, અને પછી એ કયામતનો દિવસ આવશે, એ કયામતના દિવસે તમારું ભવિષ્ય નક્કી થશે કે તમને કાં તો સ્વર્ગ મળશે કાં નરક મળશે. ખ્યાલ આવે છે કે નહીં? અને એના પછી શું થશે? એના પછી બસ તમે સ્વર્ગમાં કાં તો નરકમાં દુઃખ ભોગવો છો. કેમ કે ટાઈમ ફ્રેમ એટલા લાંબા છે કે એટલું ઇમેજિનેશન આગળ જતું નથી. આ ખ્યાલ આવે છે કે નહીં? હવે સપોઝ બેનશ્રી બેનને જાતિ સ્મરણ જ્ઞાન હતું, કોઈને ખ્યાલ છે જાતિ સ્મરણ જ્ઞાન શું હોય? નહીં, જાતિ સ્મરણ જ્ઞાન શું હોય એ મને કહો. વેરી ગુડ. પોતાની પૂર્વ ભર્યાય નું જ્ઞાન હોવું એને જાતિ સ્મરણ જ્ઞાન કહેવાય. ટાઈમ ફ્રેમ કેન બી એનીથિંગ. ટાઈમ ફ્રેમ કેન બી ઇવન 5 years, 10 years, ઓર ઇટ કેન બી અસંખ્યાત વર્ષ. ખ્યાલ આવે? આ જાતિ સ્મરણ જ્ઞાન, નોટ ફ્યુચર, પાસ્ટ. જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ ઓનલી અબાઉટ પાસ્ટ. ધેર આર અધર જ્ઞાન વિચ આર અબાઉટ ફ્યુચર. હવે જાતિ સ્મરણ જ્ઞાન છે ને એ કોઈ સ્પેશિયલ પાવર નથી, અને એ કોઈ ધર્મના ફળમાં મળે છે એવું પણ નથી. યુ ગૂગલ ઇટ અને તમને ઘણા મળી જશે કે જે યુએસ યુરોપમાં આવી રીતના છોકરાઓ છે કે જેને પહેલાના ભવનું જ્ઞાન છે, જેને જાતિ સ્મરણ જ્ઞાન છે. આ જ્ઞાન મિથ્યા દ્રષ્ટિઓને પણ થાય છે. હવે માય પોઈન્ટ ઇઝ કે જો કોઈને 2-5 ભવનું જ્ઞાન હોય, જાતિ સ્મરણ જ્ઞાન, તો 2-5 ભવ પણ કેટલા વર્ષો થઈ ગયા એનું ઇમેજિનેશન લગાવો. ખ્યાલ આવે છે કે નહીં? જેવી રીતના કે આપણા લાઈફમાં કોઈકમાં હવે 30-40 વર્ષ ગયા, કોઈકમાં 50-60 વર્ષ ગયા, કોઈકમાં હજી 20-30 વર્ષ ગયા, તો 20-30 વર્ષનું જ્ઞાન તમને છે કે નહીં? તમારા પાસ્ટ લાઈફનું જ્ઞાન તો છે કે નહીં? તમને છે કે નહીં? બોલો કેટલું યાદ છે તમને? કોઈ પેપર પેન આપે અને કોઈ કે ડિસ્ક્રાઇબ કરો તમારી પાસ્ટ લાઈફ, તો કેટલું યાદ છે? અમુક પ્રસંગોનું જ્ઞાન તમને છે, અમુક પ્રસંગો તમને યાદ છે. સિમિલરલી જાતિ સ્મરણ જ્ઞાનમાં પણ અસંખ્યાત વર્ષો કહેવાય છે, પણ એમાં અમુક પ્રસંગો દૂર દૂરના પણ યાદ આવે છે. આ ખ્યાલ આવે છે? જેવી રીતે ઇમેજિન કરો આપણી લાઈફમાં એવા કોઈક તો ઇન્સિડન્સ હશે ને કે બહુ નાનપણના ઇન્સિડન્સ છે, બીજું કાંઈ યાદ નથી, બરાબર છે, એક વસ્તુ મને યાદ રહી ગયું. એવું હોય છે કે નહીં આપણા જીવનમાં? જેવી રીતના આઈ રિમેમ્બર વેન આઈ વોઝ 3 યર્સ ઓલ્ડ, તો અમે ફેમિલી સાથે ઇન્દોર ગયા હતા અને એ ત્યાંની ટ્રીપનું મને બધું યાદ છે, પણ અધરવાઇઝ આઈ ડોન્ટ રિમેમ્બર એનીથિંગ. ખ્યાલ આવે છે? તો આવું કંઈક કંઈક આપણને યાદ રહી જાય. સિમિલરલી હવે આ દિસ ઇઝ ટોકિંગ અબાઉટ 30 યર્સ પ્રાયર, પણ યુ મે રિમેમ્બર સમથિંગ વિચ ઇઝ 100 યર્સ પ્રાયર ફ્રોમ નાઉ. તો અચ્છા, 100 યર્સ પહેલા હું દેવગતિમાં હતો અને અમે સમોશરણમાં ભગવાનના દર્શન કર્યા હતા. એક ઇન્સિડન્ટ યાદ આવે અને બાકી કાંઈ યાદ નહીં. ખ્યાલ આવે છે? એ ઇન્સિડન્ટ પણ એકદમ કાચો કાચો યાદ હોય. જેવી રીતના હવે અમે ઇન્દોર ગયા હતા તો આઈ ડોન્ટ રિમેમ્બર વેધર વી વેન્ટ ઇન ટ્રેન ઓર ફ્લાઇટ ઓર વિચર ગયા હતું કઈક રીતે, તો એમાં પણ આપણને અમુક ઇન્સિડન્ટ યાદ આવે. જેવી રીતના ત્યાં મારા માસીનું ઘર છે, મારા માસીના ઘરમાં કિચનમાં અમે બધા સાથે બેઠા હતા, એ પ્રસંગ મને એક્ઝેક્ટલી યાદ છે. હવે એના સિવાય કિચનમાં તો હંમેશા ન બેઠા હોય ને, ક્યાંક બીજે બેસતા હશો, ક્યાંક સૂતા હશો, એ બધું કાંઈ યાદ નથી. સિમિલરલી યુ વિલ હેવ સર્ટન મેમરીઝ. તો એવી જ રીતે જાતિ સ્મરણ જ્ઞાનમાં વેધર આઈ વેન્ટ ટુ સમોચરણ ઇન ફ્લાઇટ ઇન પ્લેન કે કેવી રીતે ગયો એ મને યાદ નથી, પણ સમોચરણમાં ભગવાન આવા હતા. કદાચ આવી રીતના કોઈ બીજું પણ સંગવાળા મારી સાથે હતા કે નહીં હતા એમ સાચું જ્ઞાન. ખ્યાલ આવે છે? મારો પોઈન્ટ શું છે કે કોઈ પણ સામાન્ય જીવને પણ આટલા અસંખ્યાત વર્ષોનું જ્ઞાન થઈ શકે છે, હોઈ શકે, અને દિસ ઇઝ રેકગ્નાઇઝ બાય એવરીબડી. યુ કેન સી ઓન ગૂગલ, યુ વિલ ઓલ્સો ફાઇન્ડ એનેક્ડોટલ એવિડન્સીસ which the science doesn't understand as of today. And there are cases કે આવું જ્ઞાન હોય. ઓકે, હવે એનાથી આગળ વધીએ. જાતિ સ્મરણ જ્ઞાન કરતા પણ વધારે સૂક્ષ્મ કોઈ જ્ઞાન હોય તો એને કહેવાય અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન. અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન, આ જ્ઞાન એવા છે કે જાતિ સ્મરણ જ્ઞાન ઇઝ સ્ટીલ ડિપેન્ડન્ટ ઓન ઇન્દ્રિય. આંખેથી કઈ જોયું હોય એ યાદ આવે, અથવા કાનેથી કઈ સાંભળ્યું હોય એ યાદ આવે. અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન માં છે ને ડાયરેક્ટ આત્માથી જણાય છે, અને એમાં પણ ખાલી પાસ્ટ નું નહીં ફ્યુચર નું પણ થોડું જણાય છે. ખ્યાલ આવે? એટલે આ જ્ઞાન થોડુંક વધારે વિશેષ છે કે હજી ફ્યુચર ની આઈટમ થઈ જ નથી પણ તો પણ એમાં જણાય છે. જેવી રીતના ફોર એક્ઝામ્પલ, તમે કોઈ કઈક મૂવી ઘણી બધી વાર જોયું છે, થિંક અબાઉટ વિચ એવર મૂવી યુ હેવ સીન મેની ટાઈમ્સ, બરાબર. તેના તો બધા ડાયલોગ પણ તમને યાદ છે, અને તમે હમણાં ફરીથી પાછા જોવા બેઠા હો અને તમે એક કલાક પર પહોંચ્યા હો વચ્ચે, તો આગળનું બધું તમને ખ્યાલ છે ને? પાછળનું તો ખ્યાલ જ છે કેમ કે હમણાં જોઈ લીધું, પણ આગળનું પણ શું આવવાનું છે તમારા જ્ઞાનમાં છે. જ્ઞાનમાં જાણે ઓલા પેઇન્ટિંગમાં બધું પેઇન્ટ થઈ ગયેલું હોય ને, એવી રીતના જ્ઞાનમાં બધું પેઇન્ટ થઈ ગયું છે. હજી વસ્તુ થઈ જ નથી, એ મૂવીમાં હજી વસ્તુ થઈ જ નથી, પણ તમારી મેમરીમાં પેઇન્ટ થયેલું છે, એટલે યુ ઓલરેડી નો કે વોટ ઇઝ ગોઈંગ ટુ કમ, બરાબર. એવી જ રીતે આ અવધિ ને મનપર્યાય જ્ઞાનમાં, હવે અત્યારનો મનુષ્ય પર્યાયમાં છું, આગળ કઈ પર્યાયમાં જવાનો છું એ વસ્તુ હજી નક્કી થઈ જ નથી. મારા આયુ કર્મ હજી બંધાયા નથી. જેવી રીતના કે શ્રેણીક રાજાના જીવ ભવિષ્યમાં મહાપદ્મ નામનો પહેલા તીર્થંકર થશે, બરાબર. તો એમના તો હજી આયુ કર્મ જ નથી બંધાયા મનુષ્ય પર્યાયના, ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે હજી તો નરકમાં છે, હજી તો 84,000 યર્સ નું એમનું આયુષ્ય છે. હવે એના ઓલા ટૂંચડ કરો તો 57,000 વર્ષ પછી તો એમનું ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી છે આયુ કર્મ બંધાવવાની, ખ્યાલ આવે છે કે નહીં? અને હજી તો ખાલી 2,500 યર્સ થયા છે, એટલે એમના આયુ કર્મ નેક્સ્ટ ગ્રોમાં ડેફિનેટલી બંધાયા નથી, પણ તો પણ આપણને ખબર છે નેક્સ્ટ ગ્રોમાં એ પહેલા તીર્થંકર થશે. કેવી રીતના? ખ્યાલ આવે છે કે નહીં? તો એવું જ્ઞાન છે જેણે ભવિષ્યમાં થનારી વસ્તુઓ ઓલરેડી જાણીને આપણને કીધું છે આવી રીતના થવાનું છે. અત્યારે નહીં, પણ હવે પહેલાના જમાનામાં ઇફ યુ ગો બેક 100 યર્સ ઓર સો, એક એવા નિયમિત જ્ઞાની હતા, હોતા હતા પહેલા, જે આપણે ઓલું જે કહીએ છીએ ને જ્યોતિષ જ્ઞાન કે ઓલું ન્યુમેરોલોજી ઓર જે ઓલું કુંડલી યાદી જોઈને બધું કે. તો હવે ઇન ટુડેઝ વર્લ્ડ આઈ ડોન્ટ નો, પણ ઇન પાસ્ટ દેર યુઝ ટુ બી પીપલ જે વાતાવરણને જોઈને કે કંઈક ઇન્સિડન્સીસને જોઈને પ્રિડિક્ટ કરી શકતા હતા કે આ વરસાદ છે ને આજથી 15 દિવસ પછી આવશે. સો દે કુડ પ્રિડિક્ટ ધ એર ફ્લો, વોટ એવર કંઈક વસ્તુઓ એનાલાઇઝ કરીને. એવા જ્ઞાનને નિમિત્ત જ્ઞાન કહેવાય. તો એવું તો પહેલા બહુ ઇઝીલી અવેલેબલ હતું. માય પોઈન્ટ ઇઝ કે ફ્યુચરનું જ્ઞાન પ્રિડિક્ટ કરવું ઇઝ પોસિબલ, અને એવા જ્ઞાની જીવો હોય છે. એવા જ્ઞાની છોડો, આ એવરી દેવગતિના જીવ, એવરી જીવ અને એવરી નરક ગતિના જીવો, એવરી જીવ. હવે નરક ગતિના બધા જીવો તો સમ્યક દ્રષ્ટિ નથી ને, તો કેટલા તો કેટલા પાપી અધમી જીવો હશે કે નહીં, પણ એમને પણ અવધિ જ્ઞાન છે. એટલે અવધિ જ્ઞાન પણ કોઈ પુણ્યના પ્રતાપથી નથી મળતું, એ તો એ ભાવમાં હોય જ છે, અને એનો યુઝ એકબીજા સાથે ફાઇટિંગ કરવામાં કરે છે કે આ જીવે મને પાસ્ટમાં બહુ હેરાન કર્યો હતો, હવે હું એને હેરાન કરીશ. ખ્યાલ આવે છે કે એ જીવો એવી રીતના એકબીજાને લડવામાં વાપરે છે. દરેક નારકી જીવને અવધિ જ્ઞાન હોય છે. હવે એની મર્યાદા ઓછી વધતી હોય છે એ બધું જુદી વાત, પણ દરેક નારકી જીવ ભવિષ્યમાં થનારી ભલે લિમિટેડ ટાઈમ હોય એ વસ્તુઓને જાણી શકે છે. આગળ વધીએ. જો અવધિ ને મનપર્યાય જ્ઞાન જેવા લિમિટેડ જ્ઞાનમાં પણ આટલી તાકાત હોઈ શકે, તો એવું એક જ્ઞાન હોવું જોઈએ કે જેનામાં બધું જ પાસ્ટ અને બધું ફ્યુચર જાણવાની પણ તાકાત હોય. તો એવા જ્ઞાન ને કેવલ જ્ઞાન કહેવાય છે. ખ્યાલ આવે છે? અનફોર્ચ્યુનેટલી અત્યારના એવા કોઈ સાયન્ટિફિક એવિડન્સ નથી જેનાથી તમે કેવલ જ્ઞાન ને જોઈ શકો કે સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકો. તમે લોજિકલી પ્રૂવ કરી શકો આવી રીતના કે જો કોઈ જ્ઞાન આવી રીતના વધતું વધતું જોવામાં આવે છે તો કોઈ એવું પણ હોવું જોઈએ જેને કેવલ જ્ઞાન હોય. ખ્યાલ આવે છે કે? અથવા જો વિશ્વમાં આટલા અનંત પદાર્થ છે અને અનંત પદાર્થને કોઈ એક સત્તા ન જાણે તો પછી આટલા અનંત છે ખબર કેવી રીતના પડે? એ રીતના આપણને એટલું ખબર છે કે આ રૂમમાં 35 લોકો બેઠા છે પણ ઇન્ડિયામાં 130 કરોડ લોકો છે, કેવી રીતે ખબર પડે? તો દેર હેઝ ટુ બી એન એજન્સી જેને ઘરે ઘરે જઈને બધું કાઉન્ટ કરવું પડે. ખ્યાલ આવે છે? અથવા તો કોઈ એવું વિશેષ જ્ઞાની પુરુષ હોવો જોઈએ કે જે આ માર્ગ બંધ કરીને જાણી આપે કે હા ઇન્ડિયામાં 130 કરોડ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એવું કોઈ તો જ્ઞાની હોવો જોઈએ કે જેણે વિશ્વના અનંત પદાર્થને જાણ્યા છે. તો એવી રીતના આ કેવલ જ્ઞાનની સત્તા પ્રૂફ થાય છે ને થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? કેવલ જ્ઞાન જેવી સત્તા હોવી જ જોઈએ વિશ્વમાં. એના વગર તો વિશ્વ એક કોહેરન્ટ એન્ટિટી છે એમ ખબર કેવી રીતના પડે? આ 7 નરક આટલા સ્વર્ગો ખબર કેવી રીતના પડે? ખ્યાલ આવે છે કે નહીં? તો હવે આપણો આજનો ટોપિક તો એ છે કે કેવલ જ્ઞાનની શક્તિનો સામર્થ્ય કેટલું, કેવલ જ્ઞાનના જ્ઞાનનો વિષય કેટલો. ખ્યાલ આવે છે કે નહીં? તો હવે જે ઓરિજિનલ એક્ઝામ્પલ જે આપણે સ્ટાર્ટ કર્યું કે મારો આની પહેલાનો ભાવ એક સાગરનો દેવ ગતિનો, એની પહેલાનો તિર્યંત ગતિનો, હવે એક સાગરના ભાવમાં એવરી ડે હું ક્યાં ગયો, ક્યાં ફરવા ગયો, મેં શ્વાસ લીધો કે નહીં લીધો, આહાર લીધો કે નહીં લીધો, કંઈક સાંભળ્યું, કંઈક જોયું. ખ્યાલ આવે છે? પાંચેય ઇન્દ્રિયના વિષયમાં શું શું જણાયું, જો આનું કોઈ લોગ રાખવા જાય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કીપ. આપણા એવરી ડે નો પણ લોગ રાખવા જઈએ 100 યર્સ નો તો પણ ઇમ્પોસિબલ છે. ખ્યાલ આવે છે? પણ કેવલ જ્ઞાન એક એવી સત્તા છે જેમાં એક દ્રવ્ય ની આખા ત્રણેય લોકમાં જેટલા પણ દ્રવ્ય છે એ બધા દ્રવ્યના બધા ગુણની બધી જ પર્યાયો એક સાથે જણાય, એક સાથે એક સમયમાં બધું જણાય. ખ્યાલ આવે છે કે નહીં? સપોઝ ફરીથી જ એક્ઝામ્પલ લઈએ કે કોઈ મૂવી આપણે 25-50 વાર જોઈ લીધું, બરાબર, અને હવે એમાં કોઈ એક એવી સિચ્યુએશન છે કે કોઈ સપોઝ આખું ગ્રુપ પ્રોટેસ્ટ કરે છે તો એ ગ્રુપમાં કયો પર્સન શું ડાયલોગ બોલશે? આપણે પહેલી વાર સાંભળીએ તો કઈ ન થવું પડે, વી આર જસ્ટ હિયરિંગ ધ મેજોરિટી વોઇસ પહેલી વાર. આપણે 25-50 વાર જોઈ લીધું તો ક્યારેક એને ફોકસ કરશું કે ઓલો શું બોલે છે, ઓલો શું બોલે છે, ઓલો શું બોલે છે. એમ કરીને હવે જયારે આપણે જોઈએ છે આપણને દરેક પર્સન શું ડાયલોગ બોલવાનું છે આપણને બધું ખ્યાલમાં છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે કેવલ જ્ઞાનીને એવું 25-50 વાર જોવાની જરૂરત નથી પડતી. એમને તો આ દરેક વિશ્વમાં જેટલા જીવો છે એ બધા જીવો વર્તમાનમાં શું વિચાર કરે છે એક સાથે જણાય છે. ખ્યાલ આવે છે? એ ખાલી કેવલ જ્ઞાનનું સ્વરૂપ જ જો વિચાર કરવા બેસીએ ને તો આપણું આમ સમજો ને આપણને કેવલ જ્ઞાન થઈ જાય, બીજું કાંઈ કરવાની જરૂરત ન પડે. એટલે ઇમેજિન કરો વિશ્વના જેટલા પણ સબસ્ટન્સીસ છે, જેટલા પદાર્થ, એના જેટલા પણ ગુણો, જેવી રીતના હવે સપોઝ આપણે સાકર લઈએ તો એ સાકર વેધર ઇટ ઇઝ ક્રિસ્ટલાઇન ઓર પાવડર, એ કેન શુગર માંથી બની છે કે બીજા કોઈ સોર્સિસ થી બની છે, પછી આગળ એને શાકમાં વપરાશે કે દાળમાં વપરાશે કે કેમાં વપરાશે, ખ્યાલ આવે છે? અને એને આગળ પાછળ કરતા જાઓ કે એ કેન શુગરમાં એ સ્વીટનેસ ક્યાંથી આવી, તો કયા ન્યુટ્રિયન્ટ એને અબ્ઝોર્બ કર્યા, એ ન્યુટ્રિયન્ટ જમીનમાં ક્યાંથી આવ્યા, હવે એ જમીનમાં એ આખું ફર્ટિલાઇઝેશન ને બધું ક્યાંથી આવ્યું, સપોઝ એ પાણીમાંથી આવ્યો તો પાણીમાં એ ક્યાંથી આવ્યા, અને યુ કીપ ઓન ટ્રેસિંગ બેક કે એ જે પર્ટિક્યુલર એટ્રીબ્યુટ છે એ ક્યાંથી આવ્યું અને હવે ક્યાં જવાનું છે. ખ્યાલમાં આવે છે? અને આવું તમારે ઈચ એન્ડ એવરી પદાર્થ માટે, ઈચ એન્ડ એવરી ગુણ માટે કરવાનું હોય તો ઇટ ઇઝ સચ અ હ્યુમંગસ ક્વોન્ટિટી ઓફ નોલેજ. ખ્યાલ આવે છે? અને કેવલ જ્ઞાનીને બધું એક સમયમાં એક સાથે જણાય. એમ સમજો આખું વિશ્વ છે, એ આખા વિશ્વનું આખું પિક્ચર એમને એક સમયમાં જણાઈ ગયું. બરાબર, આ ટાઈમ સ્કેલ છે સપોઝ. તો આ એક સમયમાં એમને બધું જ જણાઈ ગયું. ટાઈમ સ્કેલ છે ને, બે બાજુ બનાવો. હવે એમને એક સમયમાં આખું વિશ્વમાં બધું જ જણાઈ ગયું. હવે નેક્સ્ટ સમયમાં જે બેસું છું, નેક્સ્ટ સમય માટે કઈ બચ્યું નહીં. ખ્યાલ આવે છે ને? કેમ કે ત્રણેય લોક ત્રણેય કાળની બધી જ વસ્તુ એમણે એક સમયમાં જાણી લીધી. ઓનલી ડિફરન્સ ઇઝ ત્યાં નેક્સ્ટ સમયમાં પાછું એને એ જ જાણે. પણ આ સમયમાં આ ટાઈમને વર્તમાન તરીકે જાણે છે અને બાકીના ભૂતને ભવિષ્ય. ખ્યાલ આવે? હવે ઓનલી ધ ટાઈમ રેફરન્સ હેઝ ચેન્જ. હવે આ ટાઈમ પ્રેઝન્ટ છે અને આ ટાઈમ પાસ્ટ થઈ ગયો. That is the only difference. બાકી હવે અત્યારના હું અહીંયા ઉભો છું, કેટલા વાગે હું બહાર જઈશ, પછી બહાર જઈને હું ક્યાં જઈશ, એ બધું એમને અત્યારમાં જ ખબર છે. ધ ઓનલી ડિફરન્સ ઇઝ કે જયારે હું બહાર જવાનો હોય ત્યારે એ હવે અત્યારના બહાર જઈ રહ્યો છે એમ થઈ જશે. અત્યારના શું છે? આઈ એમ ગોઈંગ ટુ ગો આઉટ. અત્યારને ફ્યુચરમાં છે. ખ્યાલ આવે છે કે નહીં કોન્ટેક્ટ? તો કેવલ જ્ઞાનીનું મહત્વ એટલા માટે છે કેમ કે એમને વિશ્વની બધી જ વસ્તુ એક સાથે જણાય છે. તો એ જ્ઞાન એમનું ક્રિસ્ટલ ક્લિયર કમ્પ્લીટ જ્ઞાન છે. ખ્યાલ આવે છે? પછી બીજું એમ પણ કહેવાય કે જો આનાથી અનંત ગણું પણ વસ્તુ હોત, વિશ્વ આનાથી અનંત ગણું હોત તો એને પણ જાણી લે. એ કેવી રીતના પ્રૂવ કરો? આપણે એમ કહીએ ને કે આપણું બ્રેન છે એ 35% યુટિલાઇઝ છે. એવું આપણે ઘણી વાર કહીએ ને કે 10% યુટિલાઇઝ છે કે વોટએવર, બાકીનો ભાગ યુટિલાઇઝ નથી. સિમિલરલી આ કેવલ જ્ઞાન છે તો એ આખા લોકને જાણવા માટે કેટલું યુટિલાઇઝ થયું? કેટલા પોર્શન ઓફ કેવલ જ્ઞાન આખું લોકને જાણવા માટે યુટિલાઇઝ થયું? શું કહો? ના, બ્રેન તો મેં ખાલી એક્ઝામ્પલ તરીકે આપ્યું. હવે હું કહું છું કે સપોઝ ધીસ ઇઝ અ ક્વોન્ટિટી ઓફ એક સમયના કેવલ જ્ઞાનની તાકાત. બરાબર, એમાંથી આ લોકને જાણવા માટે કેટલો પોર્શન યુઝ થયો? એનો ખાલી અનંતનો ભાગ જ યુઝ થયો, બાકીનો અનંત ભાગ હજી રિમેનિંગ છે. અને એવું કહેવાય છે કે સપોઝ અહીંયા સેકન્ડ લોક હોત, ઇમેજિન કરો હોત, કેમ કે જેટલા પ્લેનેટ છે બધું એક લોકમાં જ કન્સિડર કરી લીધું ને. પણ ઇમેજિન કરો કે હજી હોત 1, 2, 3, 4, 5, 6, તો યુ વુડ નીડ 1, 2, 3, 4 વધારે વધારે પોર્શન ઓફ કેવલ જ્ઞાન જાણવા માટે. એક સમયમાં બધું જણાઈ જાય છે, પણ સપોઝ સેકન્ડ લોક હોત તો થોડું વધારે જ્ઞાન હોત. એટલે અનંત કેવળ અનંત લોક પણ હોત તો પણ એ કેવલ જ્ઞાનમાં જણાય જાય. ખ્યાલ આવે? જો આમાંથી થોડુંક વાંચીએ. આ મોક્ષ શાસ્ત્રમાંથી છે. કેવલ જ્ઞાનનો વિષય સર્વ દ્રવ્યો એના ગુણ સહિત અને તેમના સર્વ પર્યાયો છે. અર્થાત કે કેવલ જ્ઞાન એક સાથે સર્વ પદાર્થને અને તેમના સર્વ ગુણો અને પર્યાયોને જાણે છે. તમારે જયારે કોઈ લિમિટેડ વસ્તુ કેવી હોય ને તો યુ ડિફાઇન ધ ક્વોન્ટિટી. પણ જયારે બધું જ ડિફાઇન કરવું હોય તો યુ ડોન્ટ હેવ વર્ડ્સ ટુ એક્સપ્લેન. ખ્યાલ આવે? કેમ કે બધું કહી દે તો બધું આવી જાય. હવે એમાં કઈ એમાં ભેદ પ્રભેદ પાડી શકાય એવું નથી. જો આગળ વાંચે, આ પ્રવચન 4:37 એ જીવાદી દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો. જો એક મિનિટ, તે એટલે કેવલ જ્ઞાન. જીવાદી એટલે જીવ, અજીવ, જીવ પુદ્ગલ, ધર્મ અધર્મ આદિ 6 દ્રવ્ય, એના વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો. વિદ્યમાન એટલે કે અત્યારના વર્તમાનમાં મોજુદ છે એવી પર્યાય, એક્ઝિસ્ટિંગ પર્યાય. કઈ પર્યાય એક્ઝિસ્ટિંગ છે? ખાલી વર્તમાન જ એક્ઝિસ્ટિંગ છે. અને અવિદ્યમાન પર્યાયો, અવિદ્યમાન એટલે નોન એક્ઝિસ્ટિંગ. તો પાસ્ટ અને ફ્યુચર બે નોન એક્ઝિસ્ટિંગ. તો તાત્કાલિક વર્તમાન પર્યાયોની માફક આ પાસ્ટ અને ફ્યુચરની પર્યાયો પણ તાત્કાલિક વર્તમાન પર્યાયોની માફક વિશિષ્ટતા પૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે જ્ઞાનમાં વર્તે છે. એટલે ફોર એક્ઝામ્પલ, વર્તમાનમાં આ પેન બંધ છે, હવે મેં એને ખોલી, તો હવે વર્તમાનમાં ખુલ્લી છે, પણ વિથ રિસ્પેક્ટ ટુ ધેટ ટાઈમ ફ્રેમ ભવિષ્યમાં ખુલશે. ખ્યાલ આવે છે કે ખ્યાલ આવે છે? વર્તમાનમાં બંધ છે, ભવિષ્યમાં ખુલશે, અને એ ભવિષ્ય હવે વર્તમાન થયું. ખ્યાલ આવે છે? હવે કેવલ જ્ઞાનમાં ભૂત અને ભવિષ્યની પર્યાયો પણ વર્તમાનવત વિદ્યમાન જણાય છે. ખ્યાલ આવે છે? વર્તમાનમાં મને કેટલી ક્લિયર છે ને આ પર્યાય, બંધ છે, દેખાય છે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. તો કેવલી ભગવાનને પણ વર્તમાન એટલું ક્રિસ્ટલ ક્લિયર અને ભવિષ્ય ઇમેજિનેશનમાં ભવિષ્ય છે એમ નથી. ખ્યાલ આવે? મારા માટે ભવિષ્ય ઇમેજિનેશનમાં ભવિષ્ય છે. ખ્યાલ આવે? મેં ઇમેજિન કરું છું કે હવે પેન ખુલશે, અથવા પાસ્ટમાં પેન ખુલી હતી, ખ્યાલ આવે છે ને, અને વર્તમાનમાં બંધ છે. તો પાસ્ટ અને ફ્યુચર મારા માટે ઇમેજિનેશન છે, એમના માટે વર્તમાન પણ ક્લિયર છે અને આ ફ્યુચર પણ ક્લિયર છે, પાસ્ટ પણ ક્લિયર છે. ખ્યાલ આવે છે? એ બધી જ વસ્તુને વર્તમાન વર્ત જાણે છે, વિદ્યમાન વર્ત જાણે છે. સમજાય? જો આ શ્લોક ની છે અમૃતચંદ્રાચાર્ય કૃત સંસ્કૃત ટીકામાં કહ્યું છે. આ થોડી લેંગ્વેજ ડિફિકલ્ટ છે, પણ સમજતો તો બહુ ઈઝી છે. જો જીવાદિ એટલે કે છ દ્રવ્ય, આદિ કીધું એમાં છ સમજી લેવાનું. બરાબર? જીવાદિ સમસ્ત દ્રવ્ય જાતિઓના, એટલે છ દ્રવ્ય જાતિઓ આવી ગઈ, એના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણેય કાળની મર્યાદા જેટલી હોવાથી, એટલે કે છ દ્રવ્ય છે તો ટાઈમ કેટલો છે? ટાઈમ અનાદિ અનંત છે, બરાબર, ઇન્ફાઇનાઇટ છે. તો કોઈ પણ દ્રવ્યની પર્યાયો કેટલી? એ પણ અનાદિ અનંત થઈ ને. કોઈ પણ દ્રવ્યની પર્યાયો પણ અનાદિ અનંત. હવે જીવની પર્યાય કેટલી? અનાદિ અનંત. ઉદ્ગલની પર્યાય કેટલી? અનાદિ અનંત. તો દરેક દ્રવ્યની પર્યાય અનાદિ અનંત, બરાબર ને? હવે અહીંયા ઈ જ કે છે, સમસ્ત દ્રવ્ય જાતિઓના પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા ત્રણેય કાળની મર્યાદા જેટલી હોવાથી, એટલે કે છ દ્રવ્યની પર્યાયોની મર્યાદા એટલે લિમિટ અનાદિ અનંત છે. અર્થાત તેઓ ત્રણેય કાળ ઉત્પન્ન થયા કરતા હોવાથી, એ પર્યાયો ઉત્પન્ન થયા કરે છે નિરંતર, નવી પર્યાય ઉત્પન્ન થાય, પાછી ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય, ઉત્પન્ન થાય, તો એ પર્યાયોની ઉત્પત્તિની મર્યાદા અનાદિ અનંત છે. તેમના એટલે કે તે સમસ્ત દ્રવ્ય જાતિઓના ક્રમ પૂર્વક કપટી સ્વરૂપ સંપદા વાળા એક પછી એક પ્રગટતા. બહુ ફ્લાવરી લેંગ્વેજ છે એટલે આપણને કોમ્પ્લિકેટેડ લાગે. ઓકે, જીવનું યુએસપી શું છે? એનું જ્ઞાન, બરાબર. જીવનું જાણવું એ એનું સ્વરૂપ છે. તો મારા સ્વરૂપ સંપદા એટલે વોટ ઇઝ માય મેઇન પ્રોપર્ટી? જાણવું, બરાબર. હવે જીવની પર્યાયની મર્યાદા કેટલી? અનાદિ અનંત. તો જાણે છે ક્યારે? અનંત અનાદિકાળ પહેલા પણ જાણતો હતો ને અનંતકાળ પછી પણ જાણશે, બરાબર. તો દરેક સમયે જ્ઞાનની જે નવી પર્યાય ઉત્પન્ન થાય છે એ જાણે સ્વરૂપની સંપદા છે. એનાથી જેવી રીતના ગોલ્ડ ઇઝ શાઇનિંગ બીકોઝ ઓફ ઇટ શાઇન, સિમિલરલી જીવ ઇઝ શાઇનિંગ બીકોઝ ઓફ ઇટ જ્ઞાન. તો મારા સ્વરૂપની તપતી સંપદા, ખ્યાલ આવે છે? લિટલ ફ્લાવરી લેંગ્વેજ. તો એ કેટલી છે? તપતી સંપદા અનાદિ અનંત છે. અને કેવું છે? તો એક પછી એક પ્રગટતા, વિદ્યમાનપણાને અને અવિદ્યમાનપણાને પામતા, એટલે કે ભૂતકાળ અને ભવિષ્યકાળના, એટલે કે અત્યારના વર્તમાનનું જ્ઞાન છે એ વિદ્યમાન છે, અને પાસ્ટનું જ્ઞાન અવિદ્યમાન છે, અથવા ફ્યુચરનું અવિદ્યમાન છે. તો જે કોઈ જેટલા પર્યાયો છે, એટલે કે મારા જ્ઞાનના જે કોઈ જેટલા પર્યાયો છે, એ બધાએ તાત્કાલિક એટલે કે વર્તમાનકાલીન પર્યાયોની માફક એ બધા જ્ઞાનના પર્યાયો વર્તમાનની જેમ અત્યંત મિશ્રિત હોવા છતાં સૌ પર્યાયોમાં વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય એ રીતે જાણે એ રીતે એક જ ક્ષણમાં જ્ઞાન મહેલમાં સ્થિતિ પામે છે. અમૃત ચંદ્રાચાર્યની લેંગ્વેજ ઇઝ સો ફ્લાવરી પણ ઇટ ઇઝ સો બ્યુટિફુલ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. એવી રીતના વર્તમાનમાં પેન કેવી છે? બંધ છે. ભવિષ્યમાં કેવી છે? ખુલ્લી છે. હવે મારા માટે બીકોઝ વન ઇઝ ક્લિયર અને વન ઇઝ ઇમેજિનરી તો મારા જ્ઞાનમાં કન્ફ્યુઝન નથી. મને એક જ ક્લિયર દેખાય છે અને બીજું ઇમેજિનેશનમાં. હવે સપોઝ કેવલી ભગવાનને તો ઇમેજિનેશન જેવું કઈ છે જ નહીં. વર્તમાનમાં જ બે વર્તમાનમાં જ દેખાય છે. એટલે વર્તમાનમાં પેન બંધ બી દેખાય છે અને ખુલ્લી બી દેખાય છે. તો વુડન્ટ ધેટ ક્રિએટ અ કન્ફ્યુઝન? સમજાય? ક્લિયર થાય છે કે નહીં? સપોઝ તમે ઓલું બધું જણાય છે તો સપોઝ તમે ઓલું હાઈ એપર્ચર સ્પીડ વાળો અને લોંગ એપર્ચર વાળો કેમેરા લો અને એનું ક્લિક કરી રાખો તો આપણને સ્ટાર ઓલો આ મૂવિંગ આખો દેખાય ને બાકી લાઈન પર. સિમિલરલી આ પેનની પણ આ ઢાંકણું બંધ થી દેખાય, અહીંયા બી 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 દેખાય. અને કેવલી ભગવાનને બધું એક સાથે દેખાય તો કેટલું કન્ફ્યુઝન ક્રિએટ કરે. તો એ અહીંયા કહે છે કે જો એ બધી પર્યાયો અત્યંત મિશ્રિત હોવા છતાં સૌ પર્યાયો વિશિષ્ટ લક્ષણ સ્પષ્ટ જણાય છે. એટલે કે એમને એ પર્યાયમાં પેન બંધ છે સ્પષ્ટ જણાય છે, એના પછી પેન ખુલી એ પણ સ્પષ્ટ જણાય છે, આગળ વધી એ પણ સ્પષ્ટ જણાય છે. ખ્યાલ આવે છે? આખું ટ્રેજેક્ટરી એમને સ્પષ્ટ જણાય છે. સિમિલરલી મારા જીવની એટલે કે મારી ભૂતકાળમાં જેટલી પણ મારા ભાવો થયા એમાં જેટલા પણ મેં સારા ખરાબ ભાવ કર્યા અને ભવિષ્યમાં મારા જેટલા ભાવો થશે એમાં જેટલા પણ હું સારા ખરાબ ભાવ કરીશ, પછી જયારે હું કેવલી ભગવાન થઈશ અને મારા જ્ઞાનમાં જે લોકાલોક જણાશે એ બધું એમને વર્તમાનમાં એક સાથે જણાશે. ખ્યાલ આવે છે કે નહીં? અને કેવલી ભગવાન ને કન્ફ્યુઝન ન થાય આટલું બધું એક સાથે જ્ઞાનમાં જણાઈ ગયો તો ખ્યાલ આવે છે ને? અને કઈ જ કન્ફ્યુઝન નથી કેમ કે દરેક પર્યાયો પોતપોતાના વિશિષ્ટ લક્ષણ યુક્ત જણાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આ તો આપણો કેવલ જ્ઞાન નો આખો કલાક પૂરો થઈ ગયો. એટલે તો મારે ઘણું બધું કવર કરવું હતું આજે, એ પછી આવશું. એ થોડું કન્ફ્યુઝન ક્રિએટ થઈ જાય એટલે હમણાં નહીં કર્યું.
હા,
નોલેજ રિમેન્સ ધ સેમ, નો ચેન્જ એવર, બીકોઝ યુ ધેર ઇઝ ઇફ ધેર ઇઝ અ ચેન્જ એવર દેટ મીન્સ વોટ યુ હેવ લર્ન અર્લિયર વોઝ ઇનકમ્પ્લીટ ઓર ઇનકરેક્ટ, પણ યુ હેવ નોન એવરીથિંગ કમ્પ્લીટલી એન્ડ કરેક્ટલી સો નો ચેન્જ ઇઝ પોસિબલ. ઓનલી the sense of presence changes but otherwise past presence બધું સેમ છે. કેવલી ભગવાન ને બીજા કેવલી ભગવાન ના જ્ઞાન માં જણાતા અનંત અનંત લોકાલોક બી જણાય છે. સો ઇમેજિન કરો અનંત સિદ્ધ ભગવાન છે, અનંત સિદ્ધ ભગવાન નું અનંત જ્ઞાન નું પ્રોજેક્શન જો મારા જ્ઞાન માં આવે તો મારા જ્ઞાન ની એટલી તાકાત હોવી જોઈએ ને કે અનંત ભગવાન ના અનંત જ્ઞાન નું પણ જાણી શકે. એટલે એમ કહેવાય કે અનંત લોક તો પણ જાણી લે. ખ્યાલ આવે છે કે નહીં? આપણો ઓલો પોઈન્ટ રહી ગયો, હું તમને સેપરેટલી કહું છું. કેમ કે મારે આવવું તું આનાથી દિવ્ય ધ્વનિ ઉપર, પણ એ દિવ્ય ધ્વનિ સુધી આપણે પહોંચ્યા જ નહીં, આપણો ટાઈમ પૂરો થઈ ગયો. તો આજે આપણે આજે છે ને આ 294 ક્વેશ્ચન આપણે જોયો કે કેવલી ભગવાન ના જ્ઞાન નો વિષય શું છે. હવે એમાં હજી બે પાના હજી છે, તમે વાંચજો ઘરે, કેમ કે અમારા શાસ્ત્રના અલગ અલગ રેફરન્સ થી ઘણું ડિસ્ક્રિપ્શન છે, પણ એ વાંચવા જઈશ તો થોડું આપણું પેલું લિંક તૂટી જશે. તમે ઘરે વાંચજો. આપણે ક્વેશ્ચન 293 બાકી છે કે ભગવાનનો દિવ્ય ધ્વનિ શું છે. હવે એમનું જો કેવલ જ્ઞાન આપણે જાણશું તો હવે દિવ્ય ધ્વનિ આપણને સમજાશે, એટલે એ આપણે નેક્સ્ટ ટાઈમ લેશું. ચાલો હમણાં જીનવાણી સ્તુતિ કરીએ.
હે જીનવાણી ભારતી તો હિ જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સુજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેશ હું.
બોલો જીનવાણી માત નો જય.